તારીખ 24/12/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 128 પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કોઈમ્બતુરમાં પ્રવચન.
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 128માં પત્ર ચાલતા હે. કલ્પનાથી કેવો તીવ્ર રાગ થાય છે. જેનો રાગ થાય છે એનો સંયોગ વગર જીવી નહીં શકાય, એટલે હદનો રાગ થાય છે. કોઈ કોઈ તો મૃત્યુ પણ પામે છે એ રાગને વશ, કોઈ કોઈ તો મૃત્યુ પણ પામે છે. પણ એ કેવળ કલ્પના હોય છે. જીવ એ સંયોગ વિના અનંતકાળ રહેવાનો છે અને રહેશે. એ કલ્પનાનો વિચાર કરતા પણ એના ફળ સ્વરૂપે વૈરાગ્યની ઉદાસીનતાની ઉત્પત્તિ થાય છે. હવે દ્વેષ કેવા પ્રકારે થાય છે? વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જોવું, મોઢું જોવા માંગતો નથી, કેવો દ્વેષ હોય કે એની સામું જોવા હું માંગતો નથી, સામે આવે તો સામું જોવા માંગતો નથી. જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, સ્વીકાર નહીં કરું, સામેથી ગરજ કરીને આવે તો પણ હું હવે સ્વીકાર કરવાનો. તેને જ ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ? એવો જ કોઈ કર્મનું બંધન થાય છે કે એને ત્યાં પોતે દીનતા કરે એવી પરિસ્થિતિમાં જન્મે. દ્વેષ ઘણો કર્યો હોય, અધિકાર બુદ્ધિથી દ્વેષ કર્યો હોય, ઉલટાનો એને ત્યાં દાસપણે, દાસીપણે, સ્ત્રીપણે, એના એનો કૂતરો થઈને આવે, ઘરનો ઉંદર બને, દ્વેષ ભાવથી એવા કર્મો બંધાય અને અભિમાન કર્યું હોય, દ્વેષથી અભિમાન કર્યું હોય, એની જગ્યાએ પોતાને દીનતા કરવાનો વારો આવે. આ એક કુદરતની વ્યવસ્થા છે. જે માણસો બહુ અભિમાન કરે છે એને એવા કર્મ બંધાય છે કે એના ફળ આવે ત્યારે એને ઘણી ગરજ ને ઘણી દીનતા, ઘણી યાચકવૃત્તિ કરવી પડે એવી પરિસ્થિતિ એની આવે. ગુરુદેવ શ્રી એક દ્રષ્ટાંત આપતા હતા કે બહુ અભિમાન કરતો હોય, બહુ માન કરતો હોય, બસ મારી કિંમત સૌથી વધારે થવી જોઈએ, મને સૌથી વધારે માન મળવું જોઈએ, એકેન્દ્રી વનસ્પતિમાં જાય અને મૂળામાં મફત વેચાય. મૂળામાં મફત વેચાય એટલે શું? એક જમાનામાં એવું હતું કે શાક લેવા જાય, 2-5-10 રૂપિયાનું શાક લે તો બી ઘણું શાક ખરીદ્યું કહેવાય, 5-10 રૂપિયાનું શાક. પછી ઉપર અમુક ચીજ, કોથમરી જેમ મફત લઈએ, મરચા મફત લઈએ, એમ મૂળો મફત માગી લઈએ, ભાઈ મૂળો આપે છોકરો હારે છે ને મૂળો ખાવો છે. એ મૂળામાં ભાઈ અભિમાન કરેલા ભાઈ બેઠેલા હોય, એકેન્દ્રીપણે ત્યાં એની સ્થિતિ હોય, મફતમાં પેલો આપે એને કાચ્યો શાક વેચનાર. અભિમાન કરવા વાળાની એવી દશા થાય છે. અર્થાત એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું, દ્વેષને કારણે એવો જન્મ થયો. અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી, બિલકુલ ઈચ્છા નહોતી. સત્તા ભોગવવી હતી એના બદલે દ્વેષ કરતા પોતાની ઉપર સત્તા કોઈ ભોગવે એવી પરિસ્થિતિ આવે છે. બીજાને પરતંત્ર કરે, દ્વેષથી શું કરે, બીજાને પરતંત્ર કરવાના પરિણામ કરે, એને પોતાને એને એની દીનતાને એના એનેથી પરતંત્ર થવાનો વારો આવે. કહો એ સ્મરણ થતાં આ ક્લેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય? પોતાના પોતાના પ્રત્યે ધિક્કાર આવે છે કે આ જીવ વગર વિચારે, એટલે કે અવિચારપણે કેવા વિચિત્ર દ્વેષના પરિણામ કરે છે કે જેથી પોતે જ વધારેમાં વધારે દુઃખી થાય છે. આવી પોતાની મૂર્ખતા ઉપર, ખરેખર તો શું છે, પોતાની મૂર્ખતા છે. અભિમાન કરે, દ્વેષ કરે ત્યારે ખબર નથી પડતી, પણ એ ખરેખર પોતાની મૂર્ખતા છે. અને જ્યારે સમજાય છે ત્યારે પોતાને પોતાના ઉપર ઘૃણા થાય છે, અને એ વર્તમાન પરિસ્થિતિ અને વિશેષ વૈરાગ્યનું કારણ થાય છે. આવી જે પરિભ્રમણની ચિંતના ચાલે છે એ અંતઃકરણને શુદ્ધ કરે છે. શું થાય છે, એ વૈરાગ્ય, એ પશ્ચાતાપ, એ ચિંતના વેદનાના પરિણામથી અંતઃકરણની શુદ્ધિ થાય છે. અંતઃકરણની શુદ્ધિ થાય છે એટલે શું, કે આત્મકલ્યાણની ભાવના જે છે અથવા મોક્ષ પામવાની, સંસારથી છૂટવાની જે ભાવના છે એ શુદ્ધ અંતઃકરણથી ઉત્પન્ન થાય છે. ઉપર ઉપરની ઈચ્છા નથી એમાં, કેમ કે એમાં એવો પણ એક પ્રકાર છે ખરો કે કેટલાક જીવોને મોક્ષ માર્ગમાં આવેલા જીવો જોઈને પોતાને પણ એવી ઈચ્છા થાય છે, ઉપર ઉપરથી ઈચ્છા થાય છે. અંતઃકરણમાં મલિનતા એવી ને એવી પડી હોય છે, પૂર્વે કરેલા અપરાધથી જે મલિન પરિણતિ થઈ એ એવી ને એવી જામ થયેલી, જામી ગયેલી હોય છે. એને કાઢવા માટે, એનો નિકાલ કરવા માટે આ પરિભ્રમણની ચિંતના આવશ્યક છે. એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. અંતઃકરણની શુદ્ધિનો એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. નહીતર સાક્ષાત ભગવાન લેવા આવે તો પણ એ ના પાડે. અન્ય મતમાં એવો એક દ્રષ્ટાંત છે, એક શેઠ હતા, ભગવાનના ભક્ત તરીકે પ્રસિદ્ધ હતા, એની ભક્તિ પણ પ્રસિદ્ધ હતી પણ અંતઃકરણની શુદ્ધિ નહીં. ત્યાં તો ભગવાન પરીક્ષા કરવા આવે, શેઠ તમે આખી જિંદગી બહુ મારી ભક્તિ કરી છે આપણા વિમાનમાં બેસી જાઓ, ચાલો વૈકુંઠમાં. ત્યારે શેઠ કહે કે આપની કૃપાથી મારે કોઈ સંતાન નહોતું, પણ અત્યારે જે છે એ બહુ નાનો છે દીકરો, જરાક મોટો થાય અને આ વહીવટ સંભાળી લઈએ તો હું આપની સાથે આવી જાઉં, થોડું ખમી જાઓ. છોકરો મોટો થઈને વહીવટ સંભાળવા, કારોબાર સંભાળવાને તે લાગ્યો એટલે ભગવાન ફરીને આવ્યા. ચાલો સાહેબ, છોકરો તો તૈયાર થઈ ગયો તમારો, તો કે પણ હવે એને સપનની વાતો ચાલે છે, સગાઈ કરીને લગ્ન કરી દઉં એટલે હું છૂટતો, પછી આપની સાથે આવી જાઉં. ભગવાન કે કાંટો વધારે આપણે લગ્ન થઈ ગયા એટલે વળી પાછા આવ્યા. ચાલો એવું છે ને કે છોકરાને બહુને અગમણી અગણી આવે એવું છે, જરાક છોકરાના છોકરાનું મોઢું જોઈને આવવાનો ભાવ છે આપની સાથે ચોક્કસ. વળી પાછી બીજો વાયદો નાખ્યો, એમને મેં વાયદો કરતા જ ગયા, આટલું કરી દો. એમાં સારાંશ શું છે, આશય શું છે, કે જીવ આત્મકલ્યાણ માટે શુદ્ધ અંતકરણથી તૈયાર નથી હોતો ત્યારે કાંઈ ને કાંઈ વાયદો કરે છે. આટલું એક કામ થઈ જાય ને પછી કરીશ, એક આટલું કામ થઈ જાય ને પછી કરીશ. હવે ઉદય છે એની લાઈન લાગેલી છે અને ખબર નથી કે ઉદય એક પછી એક પછી એક પછી એક ચાલુ જ રહેવાના છે. આ થઈ જાય પછી કરું, આ થઈ જાય પછી કરું, પછી 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 કરું, એમાં આયુષ થઈ જાય પૂરું. એ શેઠનું આયુષ પૂરું થયું અને વિષ્ટાનો કીડો થયો. ભગવાનને એમ થયું કે લાવને ફરીને એકવાર ટ્રાય કરું, ને ત્યાં પહોંચ્યા કે કાં શેઠજી હવે તો આવવું છે કે નહીં. ત્યારે હું જવાબ દીધો કે એ શેઠના ભોગ કરતા અહીંયા વધારે સારું છે, ત્યાંથી તો કદાચ હું આવત, પણ અહીંથી તો આવવાનું મન થાય એવું જ નથી. શું બતાવે છે કે કેટલી એને રુચિ થયેલી ત્યારે ત્યાં ગયેલો, કે પછી તો એ રુચિના ફળમાં એટલી રુચિ ડેવલપ થઈ જાય છે કે પછી તો એનો પોતાને જ ના પાડવાનું મન થઈ જાય છે. એમ પછી કરીશ પછી કરીશ પછી કરીશ વાળો એક વખત એમ કહી દે છે કે હવે નહીં, આ પરિસ્થિતિ આવે છે. એ અરુચિ સૂચક છે. શું સૂચવે છે? અરુચિ સૂચવે છે, આત્મકલ્યાણની રુચિ નથી. અને રુચિ નથી એટલે જરૂરત નથી એમ આપોઆપ સાબિત થાય છે. સંસારની રુચિ ઘણી છે એમ પણ એમાં સાબિત થાય છે. એટલે ઉપર ઉપરની ઈચ્છાથી આત્મકલ્યાણ કરવાની વાત કરે છે, પણ અંતઃકરણની શુદ્ધિ નથી. પ્રમાણિકપણે ઈમાનદારીથી એને સંસાર છોડવો છે એ વાત નથી, સંસારની મીઠાશ છે એમ વાત છે. એ અંતઃકરણની શુદ્ધિ વિના ખરેખર જે ધ્યેય બાંધવું છે મોક્ષ પ્રાપ્ત કરવાનું, એ ધ્યેય બંધાતું નથી. એટલે કોઈને વિકલ્પ આવે, રાગ આવે, ઈચ્છા થાય, એ બીજી વાત છે. જેને યથાર્થ પ્રકારે મોક્ષનું ધ્યેય બંધાય તેને મોક્ષ પ્રતિનો પુરુષાર્થ અને પ્રયત્ન, એ ભૂમિકામાં એને સંવેગ કહેવામાં આવે છે. એ સંવેગની ઉત્પત્તિ થયા વિના રહે નહીં, જોર આવે એકદમ. કેમ આવે? આવવાનું કારણ છે. કે પોતે જ્યાં ઊભો છે ત્યાંથી મોક્ષ કેટલો દૂર છે એ અંતર એને દેખાય છે, કે મારે ઘણું અંતર કાપવાનું છે અને મારી પાસે સમય થોડો છે. એવી જ્યારે ખબર પડે ત્યારે ઉતાવળ થયા વિના રહે નહીં, આપોઆપ જ ઉતાવળ થાય. એટલે ઘણા મુમુક્ષુઓની એ ફરિયાદ છે કે બધું સમજીએ છીએ પણ સંવેગ આવતો નથી, જોર થતું નથી, એનું શું કરવું? કે પૂર્ણતાના લક્ષ્ય વિના, મોક્ષના યથાર્થ ધ્યેય વિના સંવેગની યથાર્થ પ્રકારે ઉત્પત્તિ ન થાય. અને એ લક્ષ્ય બાંધવા માટે અંતઃકરણની શુદ્ધિ અનિવાર્ય છે. અંતઃકરણની શુદ્ધિ માટે પરિભ્રમણની વેદના ચિંતના અનિવાર્ય છે. એવી રીતે ક્રમથી આ પ્રકારે પુરુષાર્થની ઉપલબ્ધિ છે. આ ક્રમે એ વિના પુરુષાર્થ ચાલે જ નહીં, ઈચ્છા હોય તો પણ થાય નહીં, એવી વ્યવસ્થા છે. એટલે આવા બધા પત્રમાં કેટલું ઊંડાણ છે અને લખનારનો અનુભવ કેટલો છે એ વિચારવા જેવો વિષય છે. જ્યારે આ પ્રકારે યથાર્થ ચિંતના આવે છે, વૈરાગ્યની ઉત્પત્તિ, ઉદાસીનતાની ઉત્પત્તિ થાય છે, ત્યારે હવે આ સંસારમાંથી કાંઈ જોઈતું નથી, હવે માત્ર મારે શેષ કાળમાં આ ભવના બાકીના સમયમાં આત્મકલ્યાણ જ કરી લેવું છે, એવી તીવ્ર ભાવનાથી ધ્યેય બંધાય છે. ભલે એમ થતાં વચ્ચે થોડી અંદરમાં ગડમથલ ચાલે એમ બનવાનો સંભવ છે, અને તેથી ગડમથલ ચાલે તો કેવી ચાલે એનો ચિતાર હવે પછીના વચનોમાં છે. વધારે શું કહેવું? જે જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતા થઈ પડી છે. કે ભૂતકાળમાં તો ભ્રાંતિથી આ જીવે અનંતવાર જન્મ મરણ કર્યા, પણ હવે શું કરવું એની એક ચિંતા થઈ પડી છે. એ પરિભ્રમણની ચિંતા છે. એ ચિંતાના અંતે ફરી ન જ જન્મવું અને ફરી જન્મવું પડે એમ ન જ કરવું એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે. શું લીધું? એ ચિંતનાના ફળ સ્વરૂપે હવે જન્મ મરણ કોઈ પણ ભોગે જોતા નથી. એટ એની કોસ્ટ, ગમે તે કિંમત આ ચૂકવવી પડે, હવે આવા દુઃખો ક્યારે પણ ભોગવવા નથી, એવી એક દ્રઢતા, દ્રઢ મુમુક્ષુતા ઉત્પન્ન થાય ત્યારે એવી એક દ્રઢતા આત્મામાં પ્રકાશે છે એમ લખ્યું છે. શું? એવો રાગ થાય છે, ઈચ્છા થાય છે એવું ન લખ્યું. કેવા શબ્દો વાપર્યા છે! એનો અર્થ એ થાય છે કે એ આત્મા જે પરિભ્રમણની ચિંતનામાં આવે છે, એ આત્મા અંદરથી પોકાર કરે છે કે હવે મારે છૂટી જવું છે, હવે આ પરિભ્રમણથી મારે છૂટી જવું છે. એ આત્માનો, અંતરાત્માનો પોકાર છે. કૃપાળુદેવ એક પત્રમાં લખે છે કે જેને છૂટવું છે એને કોઈ બાંધનાર નથી. શું લખે છે? જેને ખરેખર આ સંસારથી છૂટવું છે એને કોઈ બાંધનાર નથી. બધા બાના પોતાની અરુચિના છે, બધા બાના પોતાની ભાવનાની ખામીના છે. બાકી જેને છૂટવું છે એને કોઈ બાંધનાર નથી, અને જેને સ્વયં બંધાવવું છે એને કોઈ છોડાવનાર નથી. ગમે એવા સમર્થ ગુરુ હોય, સમર્થ જ્ઞાની હોય, અરે તીર્થંકર હોય, તો પણ એને છોડાવનાર નથી. ભૂતકાળના અનંત પરિભ્રમણમાં આપણો આત્મા અનંતવાર વિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે જન્મ્યો છે. એમની એ વિદેહ ક્ષેત્રનું કોઈ ક્ષેત્ર બાકી નથી રાખ્યું, બધા જ ક્ષેત્રમાં અનંતવાર જન્મ્યો છે. અનંતવાર તીર્થંકરોના સમવસરણમાં દિવ્ય ધ્વનિ સાંભળી છે, પણ અંતકરણની શુદ્ધિ વેદનાપૂર્વક કરી નથી. એટલે કાંઈ અસર આવી હોય થોડી ઘણી, એ ધોવાઈ જતા વાર લાગતી નથી, ધોવાઈ જાય. કેમ કે જેને સ્વયં બંધાવવું છે એને કોઈ છોડાવનાર નથી, જેને સ્વયં છૂટવું છે એને કોઈ બાંધનાર નથી. એવી દ્રઢતા આત્મામાં પ્રકાશે છે, પણ કેટલીક નિરૂપાયતા છે ત્યાં કેમ કરવું? કેટલીક નિરૂપાયતા છે. નિરૂપાયતા છે એમાં શું છે? કે એવા પ્રકારના કર્મના ઉદયો સામે છે કે એકદમ ઉડાડીઓ કરીને નીકળી જાય એવું પરિસ્થિતિ નથી. એટલે મુમુક્ષુ જીવ એવી ભૂમિકામાં બહુ બળવાન નથી હોતો કે મુનિ દીક્ષા લઈને કોઈ અંગકાર મુનિ દીક્ષા કરીને નીકળી જાય એવું એવું બળવાનપણું નથી હોતું. ત્યારે શું કરવું કે એને કેટલુંક એડજસ્ટમેન્ટ કરવું પડે છે, કોઈ વ્યવસ્થા ગોઠવવી પડે છે, અને પોતે પોતાના કાર્યને આગળ થપાવે છે. આ વિષયમાં થોડીક વધારે સ્પષ્ટતા કરવા યોગ્ય છે. તે એ પ્રકારે છે કે ધ્યેય અને સિદ્ધાંતની અંદર બાંધછોડ હોતી નથી. નિર્ણયની અંદર પણ બાંધછોડ હોતી નથી, શ્રદ્ધામાં પણ બાંધછોડ હોતી નથી. બાંધછોડ એક્ઝિક્યુટિવ સ્ટેજ ઉપર આવે છે, આચરણ કરતી વખતે બાંધછોડ આવે છે. જેમ કે તમારી ટ્રેન કે પ્લેન છૂટી જાય છે એવી બહુ સાંકડી સમયની પરિસ્થિતિમાં તમે પૂર ઝડપથી પહોંચવા માંગો છો, વચ્ચે ટ્રાફિક આવે છે, ટ્રાફિક સિગ્નલ પણ આવે છે, અને તમારે ન રોકાવવું હોય તો પણ સ્પીડ કાપવી પડે છે અને ક્યાંક રોકાવવું પડે છે. જો તમે ત્યાં એડજસ્ટમેન્ટ ન કરો અને એક્સિડન્ટ કરો તો અધવચ રહી જાઓ, તો કાયમ માટે અધવચ રહી જાઓ પાછા, તો ડેફિનેટલી તમે ચૂકી જ જાઓ, બીજું કાંઈ ન થાય. એટલે નહીં ચૂકવા માટે પણ તમારે સ્પીડ ઓછી કરવી કે રોકાઈ જવું અનિવાર્ય બને છે, પણ ટેમ્પરરી હોય છે. આચરણની ભૂમિકામાં હંમેશા મુમુક્ષુ હો કે જ્ઞાની હો એડજસ્ટમેન્ટ કરે છે, પણ નિર્ણયમાં ફેર નથી કરતા. લક્ષ્ય બદલતા નથી, શ્રદ્ધા બદલતા નથી, સિદ્ધાંત બદલતા નથી, એ બરાબર પકડી રાખે છે કે આમ કરવું એટલે આમ જ કરવું. આચરણની અંદર એડજસ્ટમેન્ટ કરવું પડે છે. એટલે દ્રઢતા છે એ તો દ્રઢતા એવી ને એવી છે કે તો પૂર્ણ કરવું જ, જે ધ્યેય નક્કી કર્યું છે એ તો પૂર્ણ કરવું જ, જરૂર પૂર્ણ કરવું જ, શું એ દ્રઢતા પૂરી પાડવી એ જ રટણ છે. એટલે એ વાત નિરંતર લક્ષમાં છે, પણ જે કાંઈ આડું આવે તે કોરે કરવું પડે છે. રસ્તામાં ઝાડ પડી ગયું, તો કા બાગાડી બાજુમાંથી લેવા માટે થોડું ફેરફાર કરવો પડે. પૂર ઝડપથી તો કાંઈ થાય નહીં, એકવાર તો ગાડી ઊભી રાખવી જ પડે. કાંઈ ઝાડને ખસેડો, કોરે કરો, કાં પોતે તરીને નીકળી જાય. શું એ પ્રકારે એ જે કાંઈ આડું આવે છે એ કોરે કરવું પડે છે. અર્થાત ખસેડવું પડે છે, આડું આવે એને ખસેડવું પડે છે, એની વ્યવસ્થા કરવી પડે છે, અને તેમાં કાળ જાય છે, તેમાં થોડો સમય પણ લાગે છે. એવી એક પરિસ્થિતિ ઊભી થાય છે. એ જે સમય જાય છે એ સમય બહુ કિંમતી જાય છે, એવું લાગ્યા વગર રહેતું નથી, એવું લાગ્યા વગર રહેતું નથી કે જીવન ચાલ્યું જાય છે. મારું મનુષ્ય ભવનું અમૂલ્ય જીવન ચાલ્યું જાય છે, વારંવાર મનુષ્ય ભવ મળે એવી કોઈ વ્યવસ્થા નથી. ભાગ્ય જ મળે એવી પરિસ્થિતિ છે, વારંવાર મળે એવી પરિસ્થિતિ નથી. જે મનુષ્ય ભવમાં આત્મકલ્યાણ કરવાની સારામાં સારી તક છે, એ મનુષ્ય ભવમાં આત્મકલ્યાણ કરવા માટે પોતે નેગ્લિજન્સમાં આવ્યો અથવા બીજા કામ આડે એને ગૌણ કર્યું, એ મનુષ્ય ભવ ફરીને નહીં મળે એવી કુદરતી વ્યવસ્થા છે. ફરી ફરીને એ તક મળતી નથી, કેમ કે પોતે એ તકનો લાભ લીધો નહીં, બે દરકાર રહ્યો, દરકાર કરી નહીં, મનુષ્ય ભવ નથી મળતો. એવી પરિસ્થિતિ છે. એટલે એમ લાગે છે કે આ બહુ મોંઘું જીવન ચાલ્યું જાય છે અને એ ન જવા દેવું જોઈએ, એ ન જવા દેવું જોઈએ. આ બધી ગડમથલ ચાલે છે, નિર્ધાર થતી વખતે આ બધી ગડમથલ ચાલે છે, પછી ધ્યેય બંધાય છે શુદ્ધ અંતકરણથી. એ ન જવા દેવું, જ્યાં સુધી યથાયોગ્ય જય ન થાય એટલે હું આગળ ન વધું, ત્યાં સુધી એમ દ્રઢતા છે તેનું કેમ કરવું, કરવું શું? પણ એક બાજુ પૂર્વકર્મના ઉદયથી ભીસાયેલા છે જીવ, બીજી બાજુ એને સૂજ્યું છે કે મારે આત્મકલ્યાણ બહુ જ ઝડપથી શીઘ્રપણે જેટલું થઈ શકે એટલું શીઘ્રપણે મારે કરી લેવું. હેજી નહીં, હવે લક્ષ્ય બંધાશે. લક્ષ્ય બંધાતી વખતના પરિણામ છે. શું લક્ષ્ય બંધાતી વખતે જે ગડમથલ ચાલે છે એના પરિણામ. વિચાર્યું છે ને, પછી એ વિચારનો નિર્ધાર આવશે. નિર્ધાર આવશે ત્યારે બહુ જોરથી આવશે, એના માટે એક પેરેગ્રાફ એમણે જુદો લખ્યો છે. કદાપી કોઈ રીતે તેમાંનું કાંઈ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? કોઈ વગર કારણે પણ પોતાના પૂર્વકર્મને લઈને ઈરાદાપૂર્વક પ્રતિકૂળતા આપે એને ઉપસર્ગ કહેવામાં આવે છે. કુદરતી જે પ્રતિકૂળતા ઊભી થાય એને પરિષહ કહેવામાં આવે છે. એ ભલે ગમે તેમ થાવ, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, શરીર રોગ શરીર સાથ ના આપે, ભલે ગમે તેમ આત્મકલ્યાણ કરવું છે, કરવું છે ને કરવું છે. એટલે શરીર પ્રતિબંધ ગયો એમાં. ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, જવાબદારીઓ, ઉપાધિઓ એટલે જવાબદારીઓ, એ જવાબદારીઓની વચ્ચે રહીને પણ આત્મકલ્યાણ કરવાની દ્રઢતા એવી ને એવી હોય છે. શું પરદેશ વેપારમાં બેઠા હતા ને મુંબઈથી, તો બધા પત્રો લખેલા છે. શું 20 વર્ષની ઉંમરે વ્યવસાયની અંદર જોડાણા હતા અને જેમ જેમ આગળ વધતા ગયા એમ વૈરાગ વધતો ગયો. છૂટવા માટે ઘણી તીવ્ર ભાવના થઈ પણ એમને 10 વર્ષ નીકળી ગયા. 30 વર્ષે તો કહી દીધું કે હવે મારી પરિસ્થિતિ કોઈ પણ રીતે વ્યવસાયમાં ભાગ લેવાની છે નહીં, મને છૂટો કરી દો, હિસાબ કિતાબ કરીને મને છૂટો કરી દો. મારા ખાતે જે કાંઈ કમાણીની રકમ એકઠી થયેલી છે એ નાના ભાઈને ખાતે જમા કરીને મારું ખાતું સરભર નીલ કરી દો. એવી રીતે પોતે અત્યારે 30 વર્ષે તો હજી ઘણા સ્ટાર્ટિંગ પોઝિશનમાં હોય છે કમાણી કરવાની, એ 30 વર્ષે નિવૃત્ત થવાની પરિસ્થિતિમાં હતા અને 25 વર્ષે ઘણો વૈરાગ હતો. 24-25 વર્ષે તો ઘણો વૈરાગ હતો. કોઈ રીતે છૂટી જવું, કોઈ રીતે છૂટી જવું, પણ ઉદયનો પૂર્વકર્મનો ભીડો એવો હતો છૂટી શકતા નહોતા. વર્ષમાં 1-2 મહિના નિવૃત્તિ માટે ખંભાતની બાજુ ચરોતરમાં ચાલ્યા આવતા હતા પણ વચ્ચે 1.5 વર્ષ સુધી નથી નીકળી શક્યા. એટલે 1 વર્ષ ખાલી ગયું છે, પછી 1 વર્ષ ખાલી ગયું એટલે બીજું 1.5 વર્ષ પણ પછી લગભગ ચોમાસાના દિવસોમાં નીકળતા હતા, શ્રાવણ ભાદરવા આસો મહિનામાં. એ નિવૃત્તિ વ્યવસાયની અંદર પણ વ્યાપાર દરેકને ઓછો હોય છે અને એ નિવૃત્તિના દિવસો ગણાય છે. ચોમાસું એ ધાર્મિક દિવસોમાં ગણાય છે. 4 મહિના તો બધા પણ શાંતિ રાખીને કાંઈક ધર્મ સાધન કરે એમ 1.5 વર્ષ વચ્ચે એક વર્ષ ખાલી ગયું છે. 1.5 વર્ષે બહાર નીકળ્યા છે અને ત્યારે તો જાણે પ્રવૃત્તિનો પછડાટ લાગ્યો હોય એવી પરિસ્થિતિ છે. ઘણો ખેદ થાય છે પોતાને, જ્ઞાન દશામાં એવી વાત છે. ગમે તો જીવનકાળ એક સમય હો, એક સમય માત્ર હો, એટલે જીવન આયુષ પૂરું થવાની તૈયારી દેખાય તો સંસારના કાર્યો જલ્દી જલ્દી પતાવવા કે આત્મકલ્યાણ જલ્દી જલ્દી કરી લેવું, એ સંસારના કાર્યો સૌના પ્રારબ્ધ પ્રમાણે થવાના છે. પોતે કરે તો થાય એવી ભ્રાંતિ રાખવા જેવી નથી. બધા જ પોતાનું પ્રારબ્ધ લઈને આવ્યા છે, ઘરના એક એક સભ્યો એનું કારણ એ છે, રોજનો દાખલો છે કે એક જ તપેલાની ખીચડી 10 જણા ખાય ઘરમાં, એકને ગેસ થાય અને એકને પેટ સાફ આવે, એકને ઉલટી થાય ને એકને કબજિયાત થાય, એકને ઝાડા થાય, એને એ ખીચડી બધાએ ખાધી છે. બધાના પૂર્વકર્મ પ્રમાણે બધું ચાલે છે. નિમિત્તો સરખા હોવા છતાં પણ એના પ્રત્યાઘાતો સરખા હોતા નથી. જ્યારે કુદરતી વ્યવસ્થા છે પછી હું કરી દઉં એ વાત આવી ક્યાંથી? એ આપણી કલ્પના છે. આપણે નહીં હોય તો પણ જે ચાલવાનું છે એમ જ ચાલવાનું છે. આપણા પિતાશ્રી દાદાઓ બધા એવું જ ઈચ્છતા હતા, એવું જ માનતા હતા કે અમે બેઠા છીએ તો કંઈક બધું સરખું ચાલે છે. એ બધા ચાલ્યા ગયા પછી પણ સરખું ચાલવાનું હતું તો સરખું ચાલ્યું, ને નહોતું સરખું ચાલવાનું તેને ન સરખું ચાલ્યું, એમના હોવાથી એ ન સરખું ચાલે તો ન સરખું ચાલે, એમાં કોઈનું કામ આવતું નથી. પણ એ પ્રારબ્ધ ઉપર વિશ્વાસ રાખવો અને એ વિશ્વાસને કારણે પોતે ઉદાસીનતામાં આવવું, એ પ્રકાર આપણી વિચારધારાનો હોવો જોઈએ. એને શું વિચાર નાખીએ છીએ, શું કહે છે? કોઈ પણ પરિસ્થિતિમાં આત્મકલ્યાણની વાત મુખ્ય થવી અને એ રીતે વાતને વિચારવી, કોઈ પણ પરિસ્થિતિમાં એને જ્ઞાનીઓએ સુવિચારણા કીધી છે. શું કીધી છે? સુવિચારણા કીધી છે કે ગમે તે પરિસ્થિતિમાં વિચારવાન જીવ છે એ એમ વિચારે છે કે મારે મારું આત્મકલ્યાણ આ પરિસ્થિતિમાં હું કેવી રીતે કરી શકું. જો પ્રગટે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન. આત્મજ્ઞાન પ્રગટવાનું કારણ આ સુવિચારણા છે. ખાવું છે તો આત્માર્થે અને ઉપવાસ કરવો છે તો પણ આત્માર્થે, બોલવું છે તો પણ આત્માર્થે અને મૌન રહેવું છે તો પણ આત્માર્થે, રળવું છે તો પણ આત્માર્થે, કમાવું છે તો પણ અને નિવૃત્તિ લેવી છે તો પણ આત્માર્થે. હું કેમ આત્માર્થ મારો સરે એ એક જ લક્ષ્ય, મારે જે કાંઈ કરવું છે તે કરવું છે ને નથી કરવું તે નથી કરવું. એવી જે વિચારણા એને સુવિચારણા કહે છે. જો એવી સુવિચારણા હોય તો એમાંથી આત્મજ્ઞાન પ્રગટ થાય. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ, અને એ આત્મજ્ઞાનથી દર્શન મોહ તો ખલાસ થયો, ચારિત્ર મોહ પણ ખલાસ થઈને છેવટે નિર્વાણ પદની પ્રાપ્તિ થશે. આ એક કડીમાં સુવિચારણાથી નિર્વાણ પદ સુધીની આખી હાંકળ મૂકી દીધી છે સંક્ષેપ. કૃપાળુદેવનું વિષયને રજૂ કરવાનું સામર્થ્ય પણ અસાધારણ હતું. કોઈ પણ વિષયને એ વ્યક્ત કરતા હતા. એમનો ઉપયોગ ચારે પડખે ફરી વળે અને એટલો ઊંડો જાય, વિસ્તાર પણ એટલો અને ઊંડાણ પણ. એમની અનેક વિશિષ્ટતાઓ માહિતી એક આ પણ વિશિષ્ટતા છે. ઘણી વિશિષ્ટતાઓ હતી. આપણે ધન્ય આરાધનામાં ઘણી વાતો લખી છે. કૃપાળુદેવનું ગુણ શંકર સંકીર્તન, ગુણનું કીર્તન કરેલું છે. એ ગુણ સંકીર્તન ઉપોદઘાતમાં એ બધી વાત નાખી છે. આપણે એક એક ગુણ કેવા 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 હતા. ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો અને દુર્નિમિત્ત હો, એટલે નિમિત્તોને અનુકૂળતા ન હો, દુષ્ટ નિમિત્તો હો, પ્રતિકૂળ નિમિત્તો હો, પણ એમ કરવું જ, એમ કરવું એટલે આત્મકલ્યાણ કરવું જ, જન્મ મરણ ન થાય એ રસ્તો પકડવો જ. ત્યાં સુધી હે જીવ તારો છૂટકો નથી. આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે એટલે આત્મામાંથી, અંતરાત્મામાંથી અવાજ આવે છે કે એ જીવ તારે આ જ કરવાનું હોય, બીજું તારે વિચારવાનું, બીજો વિકલ્પ આમાં હોય જ નહીં. અને તે યથાયોગ્ય લાગે છે, એવો જે અંદરથી અવાજ આવે છે તે યથા યોગ્ય લાગે છે, એમાં યથાર્થતા છે. અને એ યથાર્થતા વર્ધમાન થઈને સમ્યક્ત્વ રૂપે પરિણમશે. મુમુક્ષુની ભૂમિકાની યથાર્થતા અને જ્ઞાની દશાની ભૂમિકાની સમ્યક્તા એ બંને એકબીજાના અનુસંધાનવાળી વાત છે. એ યથાર્થતાનું અનુસંધાન સમ્યક્ત્વમાં આવશે એટલે યથાર્થતાની કિંમત છે. શેની કિંમત છે? યથાર્થતાની કિંમત છે. એટલે આખી જે યોજના એમણે લીધી છે એ યથાર્થતા ઉપર લીધી છે. નહીતર તો જીવનો દર્શન મોહ અયથાર્થપણે અનેક વાર મંદ થયો છે, પાછો તીવ્ર થઈ ગયો છે, મંદ થયો છે, પાછો તીવ્ર થઈ ગયો છે. ચારિત્ર મોહ પણ અનંત વાર મંદ થયો છે, પાછો તીવ્ર થયો છે. કેમ? કે યથાર્થ લઈને આસમાં નથી આવી. એટલે ઉભાંગડે કાંઈ ને કાંઈ કર્યું, તાત્કાલિક તો ઠીક લાગ્યું, પાછી પરિસ્થિતિ તેની. દાખલા તરીકે કોઈ એક જીવ જૈન સંપ્રદાયમાં જન્મે છે, કોઈ અનુમોદના કરી લીધી છે ભૂતકાળમાં જૈન ધર્મની, એટલે જૈન ધર્મનો, જૈન ધર્મીના કુળમાં એ જન્મે છે. પછી પોતાના વિતરાગ દેવ સિવાય બીજાને માનતો નથી. માનતો હોય તો એ વાત બધી વધારે પડતી ખરાબ છે. શું એનો અનંત અનંત સંસારી હોય છે એ જ માને એવી રીતે, પણ કોઈ નથી માનતો કે નહીં મારા જૈન પરમેશ્વર સિવાય બીજા કોઈ મારે દેવ હોઈ શકે, વિતરાગ દેવ એ જ મારા દેવ, કોઈ સરાગી દેવ મારા દેવ હોઈ શકે એવું એને ત્યારે પોતાને પરિણમન રહે છે, ત્યારે દર્શનમાં અવશ્ય ઘટે છે. એવી જ રીતે કોઈ પુણ્યના યોગી જ્ઞાનીના મુનિના સમાગમમાં આવી જાય છે અને ત્યાં પણ એને ઠીક લાગે છે બધું, એની આ જ્ઞાની પુરુષ છે, બધે ઓળખાણ નથી થઈ, જ્ઞાની પુરુષ છે, એનું બહુમાન કરવા યોગ્ય છે. વગર ઓળખાણે પણ કોઈની સોબતથી, કોઈના સંગથી, કુટુંબના સંગથી, ગમે તેમ કરીને પણ એ પ્રકારમાં આવે છે, ત્યારે પણ એનો દર્શનમાં તો ઘટે છે, પણ યથાર્થ પ્રકારે એમાં નથી. પાછો તીવ્ર થાય તો એને ખબર પડે નહીં. ટેમ્પરરી તો ઘટી જાય એકવાર, કેમ કે બીજા કુદેવને માનતો નથી, બીજા અજ્ઞાનીઓને માનતો નથી અને ઘણી ભક્તિ કરે, દેવની જ્ઞાનીની ભક્તિ કરે, પૂજા કરે, એ બધું કરે. દર્શનમાં ત્યારે ઘટે, ન ઘટે એમ નહીં, પણ યથાક્રમે સમજણપૂર્વક આગળ ચાલતો હોય તો આખી લાઈન હાથમાં આવી જાય, દર્શનનો તીવ્ર ન થાય, ઘટતો જાય, કપાતો 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 સમ્યક દર્શન સુધી પહોંચી જાય. પેલો મંદ થયો એ પાછો તીવ્ર થાય એટલે બધું બધી જેટલી કમાણી હતી હારી ગયો, વળી થોડું ઘણું. હે, શું ખાવામાં? પાછું કાંઈ કોઈ કોઈ કુસંગ આવી જાય છે, ક્યારેક પોતાને અહંભાવ આવી જાય છે. પર્યાય બુદ્ધિ તો છે, કાં તો અહંભાવ આવી જાય, મેં હું આટલું કર્યું, મેં આટલું કર્યું, મેં આટલું કર્યું, એ અહંભાવમાં દર્શનમાં વધારે છે. ખાસ કરીને પર્યાય બુદ્ધિને લીધે દર્શનમાં વધે છે. આ કોઈ કુસંગે ચડી જાય છે, નહીં કરવા યોગ્ય એવી વ્યક્તિઓનો સંગ કરે એનો રંગ ચડી જાય છે, ક્યાં પોતાને જે કાંઈ કર્યું હોય એનો અહંભાવ આવી જાય છે અને પર્યાય બુદ્ધિ તીવ્ર થઈ જાય છે, દર્શનમાં પાછો તીવ્ર થઈ જાય છે. મેં આટલી ભક્તિ કરી, મેં આટલું બહુમાન કર્યું, મેં આટલું સમર્પણ કર્યું, આ બધું ગણવા માંડે, થઈ રહ્યું દર્શનમાં તીવ્ર પાછો. દર્શનમાં મુમુક્ષુની ભૂમિકા યોગ્ય પરિણામ કરતાં કરતાં પણ ક્યાં ક્યાં કેવી કેવી રીતે ઘટે અને એ ક્યાં ક્યાં કેવી રીતે વધે એના ઉપર એક આખો આર્ટિકલ લખાઈ ગયો છે. આપણે પ્રયોજન સિદ્ધિ સાચી છે, પ્રયોજન સિદ્ધિ આખો આર્ટિકલ જ દર્શનમાં ઉપર છે. મુમુક્ષુની ભૂમિકામાં સ્થૂળપણેથી સૂક્ષ્મપણે જે જે દર્શનમાં વધવા ઘટવાના પરિણામ થાય છે એ બધા સમાધાન સાથે આપેલા છે. આ પ્રકારે દર્શનમાં વધે અને એ જ પ્રકાર તોડવા માટે આ પ્રકારે દર્શનમાં ઘટે, 70 થી 75 પોઈન્ટ લીધા છે. મોટો આર્ટિકલ થયો એટલે નાની પુસ્તિકા કરી છે, જરા જોઈ લેવું, સમાધાન થઈ જશે ક્યાં. અને એ પણ ખબર પડશે કે આપણને હવે ક્યાં ભૂમિકામાં શું ક્યાં ચાલે છે, કેવી રીતે ચાલે છે, એમાં આપણે ક્યાં વધઘટ થાય છે એ પણ સમજાઈ જાય એવું છે. કેમ કે ક્રમથી વાત લીધી છે, શરૂઆત આમ થાય છે, પછી આગળ વધે છે, પછી આગળ વધે છે, પછી આગળ વધે છે, અને દરેક ભૂમિકામાં એ કેવી રીતે ભૂલ કરે છે તો એને નુકસાન થાય છે, ભૂલ કેવી રીતે મટે તો નુકસાન ન થાય, એ બધો વિષય પ્રયોજન સિદ્ધિમાં લીધેલો છે. એટલે વિસ્તારથી જોવું હોય અને પોતાની ભૂમિકાને ચેક કરવી હોય તો એ આર્ટિકલ જોઈ લેજો. એ આર્ટિકલ એવી પરિસ્થિતિમાં લખાણો છે, જે નિયમિત રોજ સ્વાધ્યાય ત્યાં ભાવનગરમાં ચાલે, એમાં એક એક વાતમાં પ્રશ્ન એ આવતો હતો કે અહીંયા દર્શનમોને શું લાગે વળગે છે. કોઈ પણ ન્યાય ચાલતો હોય, કોઈ પણ ભૂમિકાની વાત ચાલતી હોય તો ત્યાં દર્શનમોની પરિસ્થિતિ શું, અને એ દર્શનમોમાં તીવ્રતા આવે, મંદતા આવે તો એના શું શું પ્રકાર છે, રોજની એ ચર્ચા વચ્ચે ચાલી. પછી સાંજે વોકિંગમાં જઈએ તો એ જ ચર્ચા ચાલે, તો કેટલાય પડખાથી વાતો ચાલી, કેટલાય પડખાથી વાતો ચાલી. ત્યારે પછી એમ કહ્યું કે આ તો કંઈ યાદ નહીં રહીએ, આ તો વાતો તમે કરે જાઓ છો ને અમે સાંભળીએ છીએ, પણ પછી તો કાંઈ પાછું આટલી બધી વાતો તો કાંઈ સ્મરણમાં રહીએ નહીં. એટલે વ્યવસ્થિત રીતે આના ઉપર કાંઈ લખાય તો સારું, એક પરમેનન્ટ વિચારવાનું એક સાધન થઈ જાય દર્શનમોહના વિષયમાં. એ પછી એના ઉપર લખવાનું શરૂ કર્યું હતું. હે, હા તો તીવ્ર થઈ જાય, તો તીવ્ર થાય, મૂલ્યાંકન થાય તો મંદ થાય. હું કેટલું સરસ લીધું, મુમુક્ષુની ભૂમિકામાં અંતરાત્માનું જોર કેવું હોય છે આ મોક્ષનો ફાઉન્ડેશન આયાત ભરાય છે. આપણે બહુ મોટું બિલ્ડિંગ બનાવવું હોય તો એનું ફાઉન્ડેશન સિમેન્ટ કોન્ક્રીટ ફાઉન્ડેશન જોઈએ એનું. એમાં પથરા નાખી દીધા અને ચૂનો નાખી દીધો એમ ન ચાલે. એનું આખું એન્જિનિયરિંગ છે, પાયાનું આખું સિવિલ એન્જિનિયરિંગ છે. અને એનું રિસર્ચ, એના જે તજજ્ઞો હોય છે એની પાસે એની તૈયારી કરવી પડે છે, અને પછી એને એ રીતે ફાઉન્ડેશન ભરાય છે. તો એ બિલ્ડિંગ ઘણા વર્ષો સુધી, 100-200 વર્ષો સુધી રહેવાને યોગ્ય થાય છે. આ તો અનંતકાળ સુધી રહેવાને માટે યોગ્ય એવું જે નિર્માણ પદ છે એનું ફાઉન્ડેશન છે આ. અને એ ફાઉન્ડેશનની તૈયારી મુમુક્ષુની કેટલી જોરદાર હોય છે, કેટલી પાવરફુલ હોય છે, એના માટે કૃપાળુ દેવે આ વચનો લખ્યા છે. અને આપણે પાયાનો પહેલો પથ્થર મૂકીએ છીએ જ્યારે આપણા મકાનનો, આપણા મંદિરનો, ત્યારે આપણે એને સેલિબ્રેટ કરીએ છીએ કે મંગળ શિલાન્યાસ, એની આમંત્રણ પત્રિકાઓ છપાવીએ છીએ કે નહીં. એમ આવો જે નિર્ધાર થાય કે કોઈ પણ ભોગે મારે મારું આત્મકલ્યાણ કરી જ લેવું છે, અને એમાં જે કાંઈ આડું આવશે તો એને હું કોરે કરીને પણ આત્મકલ્યાણ કરી લઈશ, પણ પાછો તો નહીં વળું એટલે નહીં જ વળું, એ નિર્ધાર છે. મોક્ષપદનું મંગળ શિલાન્યાસ છે, અને મુમુક્ષુતાનો એ મંગળ પ્રારંભ છે. આપણે આત્મજાગૃતિ શરૂ કર્યું ત્યારે મંગળ પ્રારંભનો એક આર્ટિકલ આ જ વિષય ઉપર પ્રકાશિત થયેલો છે. પહેલા અને બીજા બે અંકમાં આખો આર્ટિકલ પૂરો થયો છે. એમાં મંગળ પ્રારંભનું આપણે શીર્ષક આપેલું છે. એ મંગળ પ્રારંભ શેનો કે મુમુક્ષુની ભૂમિકાનો, અને મોક્ષપદના પ્રયાણનો મંગળ પ્રારંભ. મહાપ્રયાણ છે. કેવું પ્રયાણ છે? મહાપ્રયાણ છે. એનો મંગળ પ્રારંભ આવા નિર્ણયથી થાય છે. કૃપાળુદેવે બહુ સરસ ચિતાર મૂક્યો છે. એક્ઝેક્ટલી આ પરિણામમાં જે જીવ આવે છે અને એના અંતરાત્મામાંથી અવાજ આવે છે કે હે જીવ, આ વિના તારો છૂટકો નથી, એને એટલો જ આત્મવિશ્વાસ આવે છે કે હવે મારું કલ્યાણ અવશ્ય થઈ જશે. જેના અંતરમાંથી પોતાના કલ્યાણ થઈ જવાનો આત્મવિશ્વાસ આવે, એ બહુ સારી નિશાની છે, બહુ સારું ચિહ્ન છે, અને એ અનુમોદન કરવા યોગ્ય છે. ગુરુદેવ તો એમ કહેતા કે આ એક એવી વાત છે, આત્મકલ્યાણની એવી એક સુપ્રીમ ક્વોલિટીની વાત છે કે એમાં જો ઉત્સાહ આવે, ઉમંગ આવે, એની હોશ આવે અને એની અંદરથી આત્મા હા પાડે તો મોક્ષનો ભણકાર અંદરથી આવી જાય. શું આવે? મોક્ષના ભણકારા અંદરથી આવે. અને એ બહુ સારું લક્ષણ છે. એટલે અહીંયા પાયાનો પથ્થર મૂક્યો, પાયાની શિલા મૂકી, હવે એના ઉપર ચણતર ચાલશે. મુમુક્ષુ પોતાની ભૂમિકામાં આગળ વધશે, ઉત્કૃષ્ટ ભૂમિકામાં આવ્યા પછી એ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરશે. મોક્ષ માર્ગમાં પ્રવેશ કર્યા પછી એ રીતે દર્શન મોહને ક્ષીણ કરીને ચારિત્ર મોહને પણ ક્ષીણ કરવામાં આગળ વધશે. નિયમ છે. જેને મોક્ષ માર્ગનો પ્રારંભ થાય છે એને નિર્વાણ પદનું ત્યાં રજિસ્ટ્રેશન બુક બુકિંગ એડવાન્સ બુકિંગ થઈ જાય છે, ટિકિટ અહીંયા મળી જાય છે, રિઝર્વેશન ટિકિટ અહીંયા મળી જાય છે, એ મળવાની શક્યતા અહીંયા છે. તૈયારી પોતાને કરવાની છે, શુદ્ધ અંતકરણથી પોતાને તૈયારી કરવાની છે. આવી એક વર્તમાનની અંદર પરિસ્થિતિ છે, કુદરતી જૈન કુળમાં આવવાનું થાય, આત્મકલ્યાણકારક એવા જ્ઞાની પુરુષોના વચનો વિચારવાનો યોગ ફુરસદ લઈને થોડીક પણ મળે છે. હવે પોતે કેટલો આગળ વધે તો પોતાના પુરુષાર્થ ઉપર આધારિત છે. એટલે એ કરી લેવા જેવું છે, કોઈ પણ ભોગે કરી લેવા જેવું છે, એવો જો નિર્ણય આવે તો એનું કામ થઈ જશે, એનું કામ અવશ્ય. કેની સાથે? ભલે ઓળખાણ પછી થાય તો વાંધો નથી, પછી પણ ઓળખાણ થાય. આ તો હજી બહુ શરૂઆતની વાત છે, બહુ શરૂઆતમાં ભણકાર આવે છે, પછી આગળ ઓળખાણ થશે. પણ એકવાર લાઈન હાથમાં આવે, એકડો શીખે તો બગડો થાય, બગડો શીખે તો તગડો થાય, પણ મીંડા મીંડા જ કર્યા કરે, એકડો જ ન થાય તો બગડો ક્યાંથી આવડે. એવું છે. ત્યાર પછી કેટલીક વાતો લખી છે, આવતીકાલના સ્વાધ્યાયમાં.